તારીખ 29/1/1999 થી તારીખ 4/2/1999 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 164.
છોકરો તો આપણે એમ કહીએ કે જરા સરખી રીતે ભણવું જોઈએ, અથવા એની તબિયત ખરાબ થતી હોય એમ પણ કહીએ જરા તબિયત તારી ખરાબ ના થઈ રહી કામ કરતો એમ કહો એમ કરવાથી કે મારા પણ નથી થઈ કે કરવાથી મારા પણ તો મારા પણ કરવાથી થાય છે. અને તો તમે ન બોલો કે ન કરો તો તમારી નજર પડે ત્યાં મારા પણ થાય, નજર સામે દેખાય ત્યાં મારો દીકરો દેખાય, એનું હું કરો, એનું હું કરશો. એટલે જે મારાપણાનો મોહ ભાવ છે એની સાથે લડવાનું છે.
નોકરીમાં સાંજે છે ને તમે ગાડી ભાડા મારે કરવું પડે છે ને ડ્યુટી બજાવવાનું, તો મેં કીધું ભાઈ આ બેટરી બોક્સ તો રનિંગમાં પડી જાય, એટલે મેં એને ઓલા એક ચાર્જમેન કીધું મેં કીધું આ તમે અમુક કરો નકર ચાલુ ગાડી પડશે, ગાડી જેટલા સ્પીડમાં જતી હોય એટલે આ કઈ બરોબર ખકડ ડબર છે, તો એ કે સાઈડ કરી લો દોડું ને દોડી નહીં થાય જાઓ. મેં કીધું ભાઈ આપણે મોટા ભાઈ તરીકે કહું છું ને મારે સાહેબ મને વટે હોવાનું, એટલે કે ના ના તમે તમારે જે થાય કરી લો તમે, તો મેં એને કીધું પ્રેમથી કહું છું ને કાયદેથી કરવું છે પ્રેમથી કરવું છે આપણે તમે મને કહો આપણે નથી સાહેબ ના પડેલા કોર્ટ કરતા આ કરતા કેમ મને ઓલું ન થયું આપડે કેમ મને ધ્યાન રહે છે જાગૃતિ, અમે તો મારા પરિભ્રમણ ના કારણે કહેવાનો આવ્યો ને ઉદ્દેશ મારે હવે જાગૃત બહુ ધ્યાનમાં રાખવું, તો મેં સાહેબ આમ મારો અહંકાર તો આવી ગયો એક વાર પણ તોય એમાં ઓલું કરવાનું મારે કોશિશ કરવી પડી બહુ, હમણાં આનો રિપોર્ટ કરી નાખશે પછી મેં કીધું કાંઈ હશે ત્યારે મને પછી સાંજે વિચાર આવ્યો કે મેં તો આગળ હું જેમ પગલા થતા જાઉં છું નરમ એમ બધું આ બધા આકરા થાય કેમ આમ કેમ આપણે ઢીલા પડીએ ને આ વધારે સહન થતો આ કઈ માંગે ઊંખી સામેના માણસો પછી આકરા પડવા માંડે, પેલા હું થોડા કડક થતો તો બધા માણસો મારી આગળ આમ બોલાવે હતા હવે ઊંચું છું, એટલે મને આજે વિચાર આવ્યો કે આ કેવું થયું બીજી થયું આપણે નકર સહન કરીએ તો સામેના માણસ ડાઉન થઈ જાય ને આમ લગભગ એના બદલે હવે આ માણસો પાસે આમાં થાય છે આપણે એમ કે હશે ઓલા વધારે ખોરાક થાય એવું થાય છે
આનંદ આપતો છું. मैंने इन के परिणाम भी बहुत देखने में आते हैं। क्या हुआ ऐसे 5-6 दिन पहले से मैंने भी छात्र दोपहर और शाम को तो छात्र रोटली शुरू कर दिया है, सुबह दूध रोटी लेता था और ये 5-6 दिन से खा रहा था आराम से। तो कल क्या हुआ, कल क्या विचार आया, इसमें कोई प्रोटीन तो होता नहीं है छाछ रोटली में। वैसे नीचे से उससे अमर की दुकान से मैंने कॉर्नफ्लेक्स का डब्बा ले लिया, उसमें 8 विटामिन मिक्स आते हैं ना, 8 विटामिन मिक्स आते हैं, वो डब्बा ले आया ऊपर। फिर मम्मी से ही मैंने बोला तुमको भी लेना हुआ करे तुम भी ले लिया करो सुबह इसमें से। तो मम्मी ने मेरे से बोला नहीं मेरे को नहीं लेना है, मेरे को देहात्मबुद्धि नहीं बढ़ाना अपना, यहाँ तो अपना रस तोड़ने की बात है, कोई और बढ़ाना नहीं है देह में, इसके अंदर ही प्रयोग करना है। तो ऐसे मेरे को थोड़ा विचार आने लगा, मम्मी ने मेरे से ऐसा बोला तो मैं ऐसा क्यों कर रहा हूँ, मम्मी तो मेरे से एकदम मना कर दिया, ये तो 2 टाइम ही लेती हैं, कभी कभी सुबह खा मतलब कुछ भी नहीं लेती हैं, इनको तो एकदम ठीक है बोली, मेरे को तो कुछ भी फर्क नहीं पड़ता, तेरे को ऐसा क्यों होता बार 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 बार। वैसे फिर मैंने उसमें खुला तो नहीं उसको, मैंने ऐसे ही रखा रहने दिया। फिर वैसे क्या हुआ कि मैं आज पापा आए ना, तो पापा के लिए मम्मी ने दाल दाल साग बनाए थे, दाल बचा था शाम को, तो फिर वैसे पापा ने तो मना कर दिया, तो मेरे को विचार आया मैं ले लेता हूँ, बेकार बिगड़ेगा, फेंकने से क्या फायदा। इससे उसके अंदर भी यही विचार आने लगा कि इसके अंदर प्रोटीन मिलता है। फिर वो भी नहीं दिया, पर वैसे ही ऐसा लगता है बहुत ध्यास बुद्धि बहुत पड़ा हुआ है। ऐसे वैसे खाने पीने में भी बहुत गड़बड़ चलता है, ऐसे छाछ रोटी लेता था ना दोपहर को, ऐसे मम्मी वॉकिंग से पहले गर्म रोटी सेकती थी, गरम गरम रोटी खाने का थोड़ा रस बहुत रहता था, गरम रोटी और छाछ अच्छी तरह चल जाता है। फिर जो शाम की और वो अगले दिन की सुबह की रोटी या सुबह की रोटी होती थी उन पर घी लगा कर रख देते, इससे वो मुलायम रहती थी। तो ऐसे आज क्या हुआ, कल क्या हुआ कि कल मम्मी ने रात को रोटी सेक कर रख दी, बहुत सारी रोटी सेक कर रख दी थी। वैसे मैंने फिर सुबह उठकर देखा ना तो रोटियां बहुत थी डब्बे के अंदर, सुबह तो गर्म दूध के साथ में ले ली हूँ रोटी, फिर दोपहर में इतनी रोटी देखी तो एकदम थोड़ा घबराहट होने लगा अंदर में, कितना रोटी थी तो 2 टाइम खाना पड़ेगा मेरे को ठंडा ठंडा रोटी। वैसे समय तो कुछ विचार ज्यादा नहीं किया, उस समय चुपचाप बालकनी में चला गया मैं, मम्मी से ज्यादा कुछ बोला नहीं। बालकनी में ऐसे गेहूं का वो रखा हुआ था, टंकी रखा हुआ था, उसके अंदर मैंने एक कटोरा गेहूं उठाकर देखा, उसके अंदर मेरे को 7-8 जीप दिखे। वैसे मेरे को उस समय देखकर चिंता हो गया मैं, इतना जीप कैसे होगा इसके अंदर, मेरे को लगा जैसे जिसकी भावना आपने एक बार बताया था ना, वैसे मेरे को लगा कि मैं रोटी के अंदर रख लेता हूँ तो ऐसी अवस्था मेरी भी आने वाली है, भाव तो मेरे को अभी इसके अंदर रस चल रहा है, और चीज तो मैंने छोड़ दिया है, रस तो मेरा पूरा इसके अंदर पड़ा हुआ है अभी, गरम गरम रोटी में गरम गरम चीजों में। इसी पर मैं विचार किया गरम रोटी भी बंद करूंगा आज से, और दूध भी ठंडा ही दिया करूंगा, ऐसे ये रस तो मेरे को किसी भी तरह से तोड़ना ही है।
तो इतना प्रयोग करने के बावजूद भी रस में फर्क नहीं पड़ा, रस में फर्क तो नहीं पड़ा ना, देहात्म बुद्धि में फर्क पड़ा, रस में फर्क पड़ा, क्या फर्क पड़ा?
अच्छा
नहीं किया, अच्छा
जैसे
प्रोटीन वगैरह में हम शरीर की तंदुरुस्ती को देखते हैं, ऐसे मोह तोड़ने में आत्मा के तंदुरुस्ती को देखते हैं क्या? ऐसा होना चाहिए, जैसे पौष्टिक खोराक खाने से शरीर की ताकत बढ़ती है, हाँ
तो ऐसे मोह तोड़ने से आत्मा की ताकत बढ़ती है कि नहीं बढ़ती है? ऐसे होना चाहिए,
आनंद भी आता है प्रयास करने में, फिर एक बार फल हो जाता ना एक दो दिन तो मजा भी आता, तो धक्के कारण से बार बार हार जाता था।
पूरी सुविचारणा के साथ प्रयोग हुए तो सफल हो गए, वरना कुछ न कुछ गड़बड़ होती रहेगी।
કાલે રાતના બનાવીનો ફોન આવેલો સુરેન્દ્રનગરથી, એટલે પહેલાં ફોન ઉપર જ હતા, એટલે પહેલાં એમણે મને કેમ છો કેમ ને પૂછ્યો, ને પછી એણે તરત બેટા હાથમાં ફોન આપી દીધો, એટલે એની સાથે થોડી ઘણી વાતચીત કરી રહી, અને કંઈક પુસ્તક મેં મોકલાવેલું છપ્પદના પત્રનું મંગાવેલું ત્યાંથી, એટલે એ બધી વાતચીત થયા પછી ફોન મૂકી દીધો, બહુ લાંબી વાત ન ચાલી ગઈ। અને ફોન મૂકી દીધા પછી મને વિચાર આવ્યો કે બને વિને કંઈ પૂછ્યું નહીં મેં, કેમ છો કેમ નહીં કરીને, અને કેવું લાગશે એ પ્રમાણે મારે પરિણામ ફોન મૂક્યા પછી ચાલી ગયા હતા, મેં કંઈ વાત ન કરી એની સાથે। એટલે પછી એમાં એ લાગણીના પરિણામ એની અંદર દેખાતા હતા મારા, અને એમને વાત ન કરી એટલે ખરાબ લાગશે, સારું દેખાડવાના ભાવ બી અંદર હતા એની અંદર। પછી બીજો કઈ ફોન આવ્યો ત્યારે હું સૂઈ જ ગયો હતો, પછી ઊંઘી જ ગયો હતો હું, ઊંઘમાં જ મેં વાત કરી હતી અડધી એની સાથે, પછી કઈ લાંબો એની પર જે પરિણામ ચાલી ગયા એની પર મેં કઈ લાંબો વિચાર ન ચાલ્યો મારે એની પર, અને તરત સૂઈ ગયો પાછો હું। ખાલી એટલો વિચાર આવેલો કે બીજા બી ઘણા લોકો રહે છે સુરેન્દ્રનગરમાં, બીજા બી ઘણા લોકો સુરેન્દ્રનગરમાં રહે છે, અને ત્યાં કઈ કોઈને માટે પરિણામ નથી ચાલતા, અમને ખરાબ લાગશે અને સારું લાગશે, મારા પણના ભાવ અંદરમાં એવી રીતે દેખાતા, મારા બંને મારી બેન એવી રીતે દિવસ દરમિયાન આજે એ વાત વિચાર કરતો હતો ત્યારે ખ્યાલ આવતો હતો થોડોક મને કે લાગણીના પરિણામ કેવી રીતે ચાલે છે।
યથાર્થપણે પોતાના દોષ પકડાય તો ચાલવું જોઈએ, એ નેચરલ છે,
પછી રાતના સપનામાં મને જૂના પાડોશી હતા ને એ સપનામાં આવ્યા હતા કાલે, એટલે અહીંયા કંઈક ભાવનગર આવ્યા હશે ને હું એની સાથે કંઈક વાતચીત કરું છું, કેમ છો કેમ,
મલાડના પડો
મલાડના, એટલે બજારમાં ક્યાંક મને મળી જાય છે ને હું એને બોલાવું છું ને કેમ છો કેમ ને કરીને વાતચીતને બધું કરું છું, એવા પ્રકારનું સપનું મને આવેલું। સવારે વોકિંગ વખતે વિચાર કરતો હતો ક્યાંથી આવ્યું એવી રીતે અંદરથી, પછી ભાઈ મને યાદ આવ્યું કાલે ગ્રહલક્ષ્મીમાં ગયા હતા કંઈક ખરીદી કરવી હતી, તો ત્યાં એક છોકરીને મેં જોઈ હતી, તો એનો ચહેરો ને એ જે પાડોશી હતા એનો ચહેરો ભાભીનો સેમ સિમિલર હતો, એના પરથી મને એવું લાગ્યું કે કદાચ એના કારણે ये ऑब्जर्वेशन ने हिसाब है हमारा ये परिणाम रात ना सपना में अपन चली गया है।
उन्हें सूचे गए सासों के थाते मुक्ते उदासीनता के रवाए कोई प्रयास न थे जो प्रयास साल तो है
वो बीजी जी रीते परिणाम थे आ प्रकार न थे
આપણે પ્રયોગ કરીએ છીએ એ હેતુ તો આપણા પરિણામની અંદર જળવાવો છે
ત્યાગની ભૂમિકા નથી એટલે રસ લઈ લ્યો ખાઈ લ્યો પી લ્યો રુચિ વધારવા માટે એનો આધાર કે અર્થ ન લેવી જોઈએ એ ભૂલ નથી કરવા સવારે વાત આવે ભાઈ ત્યાગ કરવો કે ન કરવો ત્યાગ ન કરો તો ચાલે એનો અર્થ ઠીક છે ત્યારે હવે વાંધો નહીં હવે વાંધો દાબવા એમ પર રુચિ વધારવા માટે કોઈ વાત લેવી એ તો આપણી ઉલટી રુચિને અસરળતાથી સિદ્ધાંતને ગ્રહણ કરવા જેવું થાય સિદ્ધાંતને સરળતાથી ગ્રહણ કરવાનો અસરળતાથી નહીં
પછી આજ બપોરે મમત્વના પરિણામ બહુ જોરથી ચાલી ગયા મારે બપોરે કમ્પ્યુટર પર કામ કરતો હતો અને પૂજા આવીને થોડી ડિસ્ટર્બ કરતી હતી એટલે એને હું ખીજાઈ ગયો મેં કીધું તારી કુતુલ રોતિ બહુ વધી ગઈ છે પૂછપૂછ કર્યા કરતી હતી કાંઈ ને કાંઈ આ શું ને તે શું ને ક્યાં ગયા હતા શું કામ ગયા હતા ક્યાં ગયા હતા શું કામ ગયા હતા હું બહાર જઈને આવેલો થોડું કામ હતું એટલે પછી ખીજાઈ ગયા પછી મને અંદરમાં લાગણીના પરિણામ થવા લાગ્યા એનું મોઢું મેં જોયું ને તો મને એમ થયું કે આખો દિવસ કંટાળી જાય આખો દિવસ ઘરમાં એકલી એકલી એમ કરીને પરિણામ મારા ચાલવા લાગેલા પછી વખતે 128ના પ્રવચનનું કરેક્શન ચાલતું હતું 128ના પ્રવચનનું કરેક્શન ચાલતું હતું એમાં પછી વિષય સામે જ ચાલતો હતો કે રાગનો વિષય ચાલેલો જે લીધો છે ને હમણાં ત્યારે એ વખતે અંદરમાં ત્યારે અંદરમાં એ વખતે બહુ દુઃખ થતું હતું આવી રીતે અનંત કાળથી રાગ આવી રીતે જ કર્યો છે અને આવી રીતે આપણે ભૂલ્યા છીએ દુઃખ થતું હતું અંદરમાં જે પરિણામ ચાલી ગયા મારા
તીવ્ર થયો કે મંદ થયો
એટલી તીવ્રતા એક પ્રમાણમાં નહોતી તીવ્રતા.
वॉकिंग में नहीं गए तो हम आप वहाँ से निकलने लगे, हम चंपा टावर आने लगे, तो खाली इतना चला कि समोसन जा रहे, बाकी का कोई यहाँ आ गए तो फील कुछ नहीं हुआ. फिर उसके बाद शाम को हम आ रहे थे सत्संग में के लिए 3 बजे, तो इन्होंने हमारे पूछे कि शाम को सत्संग में नहीं, उसमें वॉकिंग में नहीं जाना, तो हीरालाल जी के साथ में तुम आ जाना. तो मैं बोली क्यों, आपका भाव नहीं है क्या जाने का? तो नहीं नहीं मेरा भाव तो है, तुम्हारे लिए बोल रहा हूँ. तो मैं इतना बोल के छोड़ दिया, फिर यहाँ आ गए. आए बाद में फिर यहाँ मैं मीता बहन को पूछी, मीता बहन बोले कि यहाँ से ही जाएंगे भाई श्री वॉकिंग को, तो 5:15 को नीचे ही रहना. बोले तो हम उन 5:15 को कुछ बोले, तो मैं पूछी मीता बहन क्या 5:15 तक हम नीचे बैठना का? हाँ. तो हम नीचे गए, यहाँ से नीचे जाके फिर बोला अरे 1.25 घंटा बैठा रहना पड़ता है यहाँ, तो पहले पैर में दर्द है, अब 1 घंटा बैठते थे, नहीं तो 15 मिनट भाई श्री के पास जाते थे, वो भी रुक गया, अरे 1.25 घंटा बैठना पड़ता बोल के विचलित हो गया. फिर हम उनको बोले कभी तो यहाँ 1.25 घंटा बैठना पड़ता है, पैर में तो दर्द है. तो उन बोले मैं तुम्हारे को पहले ही बोले था. तो मैं बोले हीरालाल जी तो चले गए, तो चलो बोले अपन चलेंगे. मैं बोले जान दो आपका भाव है तो आप न को जाओ, मैं रक्षा करके चले जाते. चलो चलो हम दोनों चले गए. चले गए तो यहाँ से निकलते हैं, फिर फील होने लगा अरे मैं कितना मूर्ख हूँ, सुबह कहीं हम वॉकिंग छोड़ दिए, अभी भी छोड़ दिए. फिर थोड़ा थोड़ा चलते चलते ऐसे करते घर पे गए. घर पे गए तो फिर आया कि अभी तेरे छूटने की भावना ही नहीं है, थोड़ा तेरा कितना शरीर पर ममत्व है, एकत्व है, इस शरीर के कारण सुबह को भी छोड़ दिए और अभी भी छोड़ दिए. क्या कोई जाना था सुबह ने गए तो क्या अभी जाके ट्राई करना ज़्यादा कम है? हम प्रतिबंध के, शरीर के प्रतिबंध के कारण हम यहाँ आके बैठ गए. इसका थोड़ा फील हुआ भाई श्री, तो आज नहीं जा पाई. कल शाम को भी पैर में बहुत दर्द था, तो घड़ी घड़ी को उथल पुथल, ये साइड में बैठी थी, उथल पुथल हो रहा था. तो वर्षा बहन यहाँ दीवार के पास बैठी थी, तो बैठे बैठे बहुत दर्द हो रहा था. मैं वर्षा बहन को बोले वर्षा बहन तुम इधर बैठ जाओ, हम बार बार पैर को उथल पुथल कर रहे तो सबको डिस्टर्ब होएगा, तुम इधर बैठ जाओ. तो उनको उठा के हम इधर बैठे. तो भाई श्री इसमें हमारी गलती है.
किसको
वर्षा बहन यहाँ दीवार के पास बैठे थे, और मैं हम यहाँ बैठे थे, यहाँ बार बार उथल पुथल पैर को दर्द ज्यादा था तो उठाना पड़ता. मैं बोले सबको तकलीफ होएंगी मेरे, तो मैं साइड में बैठ जाऊं तो सबको इतना विक्षेप नहीं पड़ेगा. तो इसको उठा के हम उनको इधर बिठा और हम दीवार के पास बैठे. तो इसमें हमारी कुछ
खास बात नहीं. वेदना से क्रम से टूटता है, चिंतना से टूटता है, और जितने आत्म कल्याण की भावना तीव्र होती है तो शरीर का लक्ष्य कम हो जाता है. અનંતવાર આત્મા માટે શરીર માટે આત્માને ગાયો છે અનંતવાર. આત્મા કોણ ગાયો એટલે આત્માને કમજોર કર્યો છે અનંતવાર. હવે એક વાર આત્મા માટે ભલે શરીર કમજોર થાય તો થવા દે, ભાવના એવી હોય.
કાગળ લઈને મળો તો ખરે ને સાહેબ ને, તેના સાહેબ ને મેં ઓલો કાગળ એને મળ્યો ને, કાગળ લેતા આવ્યો, કાગળ આપ્યો એ જોવા માટે એને બધો હિસાબ કીધો કાઢ્યો. જે ક્લાર્ક ને કીધું હતું ને ત્યાંનું બધું જોઈને હરકું કરજો, આ ભાઈ ને સંતોષ થાય એના સાહેબ કે એને બધા લેઝર કાઢ્યા ઓલા ત્રણ નેવું નું સાધનું તેને બધું કાઢવું પડ્યું ને, એટલે એને જરા કટ્યું. એટલે એને મારી બે ત્રણ જાત નું મને એવું અશ્વિલ મને ઓલું કીધું, અશ્વિલ શબ્દ વાપર્યા કે તમે આમ છો, તમે મને હેરાન કરીને આવું બધું તમારા બોસે કીધું, હું તો હું તમને નથી કરતો ને. એટલે પછી એને કીધું કે આ જે છે ને એમ જ થઈ ગયા, કઈ ફેરફાર નથી, તમે તો સમજાવો તો ખરા મને. તો એને પછી એવું કીધું કે હવે 155 છે ને, હવે બીજા કે 255 થાય, જાવી ગયો દોડી ગયો કોર્ટમાં જવું ગયો. પછી એને પાછું એમ કીધું, તો મેં એને કીધું કે ભાઈ તમે હુંકાર કરવામાં આવી દે આવી તો બોલો તમે, તો મારે તે સાહેબ પછી હું તો ફિટ થઈ ગયો, મને એમ થઈ ગયું કે આ આઉટ ઓફ બાર જાય છે. મેં એને કીધું કે બાપાની ભેટી છે કઈ, મેં કીધું મારે તે એમ બોલાઈ ગયું છે, એટલે હું તો ફિટ થઈ ગયો છું. પછી મને એમ થયું કે આ મેં મારા સાહેબ ને વિરુદ્ધ આજ્ઞાને ઉપર લીધો છે, મને બહુ થોડું થયું મનમાં કે મારી પરીક્ષાના કારણે હું ફેલ થઈ ગયો છે. ખરેખર મારે ને એમાં ફેર છે ને, હું તો કઈ થોડો હું સત્સંગમાં આવું છું, એને એટલે મેં એ જે કર્યું ને ભૂલ મારી હતી, મને એમ ઘણો વખત થયું સાહેબ આ હવે ભૂલ થઈ ગઈ મારી, એ મારો અહંકાર સાહેબ હતો, ગમે એટલે ગુણે ખાતે બહાર આમ ઉપસી આવ્યો. મને એમ થયું કે આ મારે બહુ ધ્યાન રાખવું પડશે, મારે એમ લાગે આ બાપાની ભેટી છે. તો પછી એને હું કીધું દિવાની કોર્ટ માં એમ કે 1000 રૂપિયા તો બોલ્યા એટલે 100 રૂપિયા. મારે ત્યારે નહીં મળે આ નમ્રતા થી વાત કરી છે ને, આ પેલા નથી આ માણસ. મારી ભૂલ તો એનો દોષ મારે કાઢવો નથી, એ તો લોક લેવાના હતો, હું સત્સંગમાં એટલે મારી બહુ ભૂલ ડેન્જર થઈ છે લાગ્યું. એટલે મારે અમે એક સાહેબ છે ને તકલીફ થઈ છે, ઉતાવળોમાં હું છે ને ઉતાવળો અથવા થઈને અધીરો થઈને એકદમ મેં સપ્લાય કરી દીધો પૂરો, ત્યારે મારું કરમ બંધાઈ ગયું ને મારું પરિભ્રમણ મેં વધારી દીધું, અને મારી જાગૃતિ નથી રહી, મારી બહુ ડેન્જર ભૂલ છે.
એમ લેવું જોઈએ તું આપણો ઉદય એવો છે, વાત તો કેટલી હતી 150 રૂપિયાની, 150 રૂપિયામાં આપણે પરિણામ કેટલા બગાડવા. દોઢસો હોય કે 1500 હોય પરિણામ બગાડવાની કિંમત વધારે છે રૂપિયા કરતા.
મને પછી સમજાવું
सावधानी परिणाम नहीं हो तो फर्क पड़े।
અભિપ્રાય પછી નવો એક ઉગી નીકળ્યો કે આ જેટલું આપણે આ લોકો નમ્રતા થી વાત કરીએ છીએ એટલે એ લોકો વધારે આવે
અંદર માં પ્રકૃતિ નો ઉદય આવે ને આપણે જોડાઈ જઈએ છીએ, બહાર ની પરિસ્થિતિ તો બાનો છે।
ચાર પાંચ દિવસ પેલા જેઠાણી ના ભાઈ ગુજરી ગયા એટલે ત્યારે આપડે એટલે પ્રવચન હતું એટલે પ્રવચન તો કઈ છોડવું જ નતું, 8:30 નો ત્યાં આગળ ટાઈમ હતો, બંને ટાઈમ એક સાથે હતા એટલે પ્રવચન પછી આપણે જશું। બાપુજી તો ક્યાંય જઈ નથી શકતા, દસ કિશોરભાઈ આજે હતા નહી અને હું આજે ગઈ હતી અને પ્રાર્થના હતી પેલા 9:30 થી હતું 11 વાગે પેલા જે અમુક જે 3-4 ગીતો જે મને ગયા હતા એમાં મને નિસર રડવું આવતું હતું, એમ થતું હતું કે મારી પણ દીથી હવે નજીક મારું ક્યારે આયુષ પૂરું થશે મને ખબર નથી, એ બેઝ ઉપર જ મને રડવું આવતું હતું। પછી જયારે એના પિતાશ્રી ના ગુણગાન ને એ ટાઈપ ના ગીત ગાતા હતા તો મને રડવું નતું, સૌ જુઠ્ઠું લાગતું હતું, બધું ખોટું લાગતું, આ બધું ખોટું છે। પછી હજી ચાલુ હતું ને ત્યાં જ હું ઉભી થઈ ગઈ, બધું એટલા બધા લોકો બધું બહુ કુટુંબ મોટું છે એટલે ઘણા બધા લેડીઝ ની વચ્ચેથી મારે નીકળવું, અહીંયા મંદિર આવું હતું એટલે હું નીકળી ગઈ, તો મારે ત્યાં જવું જોઈએ કે ના જવું જોઈએ?
આપણે જોડાવું કેટલું એ સવાલ છે,
પછી વચ્ચેથી ઊભી થઈ ગઈ
કઈ આપણે આપણા તત્વ વિચારમાં લાગવું
જોઈએ, હું એમાં જ હતી એટલે પછી 2-3 તો મને બહુ જ જયારે પેલા ગીતો ગાતા હતા ને કરું ત્યારે ખુબ જ રડવું જ આવતું હતું કે મારું હવે ક્યારે મારી આવી તિથિ આવવાની જ છે હવે નજીકમાં જ, પછી મને નહોતું રડવું આવતું ભાઈ સર જયારે એના ગુણગાન ને જે એવી ટાઈપના ગીતો ગાતા હતા ને તો નહોતું
આવતું। આપણા દેહાંત માટે રડવાની કઈ જરૂર નથી
એમને, એટલે મારું કામ નથી થયું એમ ભાઈ શ્રી મને,
હા એ બરાબર,
અને એ એટલે રડવું આવતું હતું, એ વિચાર મારા ચાલુ હતા ત્યારે, મારે પણ હવે નજીક માં છે મારું કામ તો થયું નથી શું થશે એ વિચારો ચાલતા
હતા, એ ઠીક છે
તો પછી જવું જોઈએ કે ન જવું જોઈએ?
એમાં કઈ નથી, લોકો એક વ્યવહાર હોય શિષ્ટાચાર ખાતર જાઓ કઈ વાંધો નથી, એમાં કઈ તો ધાર્મિક દોષ નથી ગયેલો, એમાં આપણે મળીએ મળીએ રસ લઈએ તો રસ કુસંગ થાય, આપણે આપણા તત્વ વિચારમાં બેસી રહીએ બધા નિમિત્તમાં તો કોને ખબર આપણે શું કરીએ,
બેઠા આપણે બધું જોઈને થોડીક વાર આપણને અસર રહે છે, પછી આપણે ભૂલી જઈએ છીએ. એને જયારે એમ કીધું ને સવારે મને આમ બહુ રોવું આવતું હતું, મેં કીધું આપણું બધું ઉપર છેલ્લું છે એમ, એવી રીતે મેં કીધેલું કે આપણે સાંજે યાદ સવારે જીવ હોય ઘડીક પછી ભૂલી જઈએ છીએ, તો હકીકત છે તમારી હોય તમારી હોય, મૂળ વાત અમારે એવી રીતે ચાલી હતી. એટલે ત્યારે પછી એમ નીકળ્યું હતું કે ભાઈ આપણે ત્યાં ગયા હતા તો એ આપણે લોકસંજ્ઞાથી નહોતા ગયા ને, કે ભાઈ આપણે નહીં જઈએ તો ખરાબ લાગશે, એવા અભિપ્રાયથી ગયા હોય તો એ એક લોકસંજ્ઞા કહેવાય, એમ અમારે ચર્ચા થયેલી હોય છે. એટલે એ જે પૂછે છે ને આપણે,
લૌકિક ભાવથી જતા હોય, સાંસારિક પ્રસંગની અંદર તો શિષ્ટાચાર ખાતર વ્યવહાર વ્યવહાર ખાતર આપણે જઈ આવીએ, પણ આપણો એક જવા ખાતર જઈએ એવો રસ ન હોય.
એટલે જોઈ અમે એમ જ કીધું ચેક કરી લેવું જોઈએ આપણે, આપણે શું કામ જઈએ છીએ, આપણે આ બધા પ્રસંગે જઈએ છીએ, એટલે કઈ આપણને
અભિપ્રાય શું છે આપણે જાણે
જોઈ લેવું જોઈએ. અને એમાં શું છે, વાતમાં વાતમાં એમ બોલી ગયા કે એટલા બધા જણ વચ્ચેથી હું મારે ટાઈમ થઈ ગયો ઊભી જ થઈ ગઈ હતી એમ, એટલા બધા જણ વચ્ચેથી ઊભું થયું કે હેલો છે એમ એમ વાતમાં વાતમાં બોલી ગયા. એટલે મેં કીધું આપણે આ બધામાં આપણી સાવધાની તો ભારતની જ હોય છે આપણી, કે આપણે કોની વચ્ચે છીએ ને આપણે ઊભા થઈ ગયા, એ બધી આપણે લોકસંજ્ઞા જ છે એમ એમ મારાથી કહેવાનું હતું. પછી મમ્મી નો એમ કેવું હતું કે મારી વાત નથી બરાબર એમ, એટલે આપણે પૂછે છે ને આમ બેઝિક આમ થયું પછી તમે એમ નઈ, આપણે આપણે કેમ નથી
જતા,
આપણને બધાનું ક્યાં દુઃખ થાય, આપણે અહીંયા જવું જોઈએ એમ,
આપણને કોઈ લાગણી થઈ જઈએ ને તો આપણે સંબંધ આપણે પ્રતિબંધ હોય, લાગણીથી નથી જતા. એક પ્રસંગ ઉદય સામે આવ્યો, નાટક કરી લીધું, પતી ગયો, લાગણી એવાની હોવી જોઈએ. લોકોની લોકદ્રષ્ટિનો વિચાર ન હોવો જોઈએ, લોક સંજ્ઞા ક્યારે આવે, લોકદ્રષ્ટિનો વિચાર હોય તો કુટુંબ સંઘ ક્યારે આવે, કુટુંબ સંઘના કે લાગણીનો પ્રસંગ હોય તો કઈ વાંધો
નહીં,
ન જાવ તો કઈ વાંધો નહીં, જાવ તો કઈ બહુ આપણા પરિણામ ક્યાં છે, કયા અભિપ્રાયથી જઈ છે એ જોઈ લેવાનું રહે છે. બીજો કઈ માનતો નથી, જવું જ જોઈએ એવું કઈ જરૂરી નથી, વ્યવહારિક સંબંધ છે, પણ એક વ્યવહારિક સંબંધ નું નાટક ક્યારેક કરવું પડતું હોય તો કરવું, કરી લેવું જોઈએ, પણ એ નાટકના રૂપમાં. એ સામે ઉદય આવ્યો છે, નિપટાવો છે, જેટલું એવોર્ડ થાય એવોઈડ થાય એટલું સારું, ઓવરઓલ તો જેટલું દૂર રહેવાય એટલું સારું.
મને તો એનું શું એમાં છું તો હું શું ખુલ્લી વાત કરું તો એનું વજન જતું હતું, સવારે મને બહુ રોગ આવતું હતું, આપણી સામે આ બધું થાય છે આપણને વૈરાગ નથી આવતો, તો આપણે ત્યાં બોલા બે ત્રણ દી પેલા ગુજરી ગયા અને બધા ટોળો ભેગો થયો ત્યાં આપણને વૈરાગ આવી ગયો, આપણને એ વાત વજન તો ન જવું
જોઈએ, વિચાર એમ આવતો હતો મારું કામ નથી થયું, તો એ વાત ઠીક છે,
બરાબર
છે, એ વાત ઠીક છે, કામ ન થયું એનો પશ્ચાતાપ તો થવો જોઈએ.
કયો ઓમે સુખ મુતી લગતી હે
ભઈ.
और शरीर में अभी एकत्वपने का परिणाम बहुत तीव्र चलता है. शरीर में अभी एकत्वपने का परिणाम बहुत तीव्र चलता है.
ये बहुत दृढ़ हो गया है. सुख बुद्धि आएगी आएगी. कोई इतना सत्संग हुआ तो उसका कोई असर तो होना चाहिए था. ये तो सबों को है. संसार में सबों को शरीर में आत्मबुद्धि और संयोग में सुख बुद्धि तो सबों को है. हमारी समझ तो इससे विरुद्ध है. उस समझ का फिर क्या कार्य हुआ. हमारी समझ का हमने अमलीकरण क्यों नहीं किया. और हम प्रयोग करते हैं तो किस लिए करते हैं. रात को
टाइम सुबह नहीं आई थी. सुबह तो सुनते रहे. दरअसल में क्या होता है कि गुजराती में होता है ना तो थोड़ा प्रॉब्लम आता है. तो सिर में दर्द हो गया एकदम तो सो गए. कभी समझ में कम आ रहा था तो फिर मैंने आज सोचा कि आज नहीं सोना चाहिए स्वाध्याय में रात को तो दिन में सो लूँ थोड़ा सा. तो दिन में मुझे नींद आती नहीं है. सोने का वो नहीं है ना, आदत नहीं है. तो फिर मैंने बिपुल से एक चाल चली. मैंने कही बिपुल ऐसा कर तू एक कैसेट लगा दे गुजराती की. तो उसमें मेरा अभिप्राय बस यही छुपा हुआ था कि थोड़ी बहुत तो गुजराती समझ लूंगा और नहीं तो सो जाऊंगा सुनते सुनते. तो बड़ा बड़ी भयंकर भूल लगी मेरे को. ये
अच्छी दवाई
जिन वाणी की जनेन्द्र की वाणी सुनते सुनते जो है ऐसा मायाचारी नहीं करनी चाहिए मेरे को. मतलब सोने के लिए जे ऐसा वो नहीं लेना था कि गुजराती की कैसेट लगा दी इससे नींद आ जाएगी. मैं हिंदी की लगाता तो मैं सुनता रहता. कभी मुझे नींद नहीं आती. तो बड़ा फीलिंग हो रहा है. मतलब इस तरह की गलती
कभी भी ऐसा दिक्कत हो गई तो बोल देना या कुछ प्रश्न निकाल देना. क्या होता है कि कुछ एक तो हिंदी लोग है इसमें जैसे विशालाल जी वगैरह हैं. ये हैं आपके परिवार वाले और ये प्रशांत भाई के परिवार वाले हैं. दो तीन चार परिवार तो हिंदी है ही. तो वो लोग भले गुजराती समझते हैं फिर भी बात करते हैं. प्रश्न पूछते हैं तो हिंदी में ही पूछते हैं. तो सहज हम हिंदी में ही
बता. कल क्या हुआ था. कल पूरा टाइम गुजराती चला तो वैसे बीच बीच में हिंदी हो जाता है ना तो चैतन्यता रहती है.
अच्छा.
और कल तो पूरे टाइम चला. तो मैंने मतलब मुझे इस बात का वो अफसोस है कि मतलब मैंने ये ऐसी मायाचारी क्यों करी है कैसेट लगा के.
बात तो वो है.
बात वो है हिंदी की और वो बात नहीं थी.
ठीक है आइंदा ख्याल करें. और क्या हो गया सो तो हो गया. अच्छा हुआ कि अपने भूल समझ में भी आई.
फीलिंग में ऐसा आया कि मैं गलती हो गई मेरे.
हाँ ठीक है. गलती मालूम पड़ती है तो फिर गलती नहीं होती है या सुधर जाती है. बाकी कभी कभी मेरा ऐसा है कि मैं किस भाषा में बोलता हूँ मेरे को उपयोग नहीं रहता है. हिंदी में बोलता हूँ तो उपयोग नहीं रहता है कि मैं हिंदी में बोलता हूँ या गुजराती.
हम तो आपकी दशा तो समझते हैं
इसे. गुजराती में भी हिंदी का गुजराती गुजराती का हिंदी में पलटा कभी हो जाता है. मेरा उपयोग इतना नहीं रहता है क्योंकि मेरे तो भाव से ही संबंध रहता है. भाषा कभी क्या चलती है कभी क्या चलती है, चल जाती है जो चल जाती है वो।
नहीं, हमने तो अपने भावों में मायाचारी कर ली ना।
हाँ ठीक है,
हमको गुजराती से नींद आ जाएगी सुनते सुनते।
हमने ऐसा है कि आप भाव समझने का कोशिश करेंगे तो आपको भाषा की भी दिक्कत नहीं रहेगी। जैसे हमारे एक साल का बच्चा होता है, अगर हम हंसते हैं तो वो भी हंसता है, अगर हम आंखें दिखाते हैं तो वो थोड़ा सीरियस हो जाता है या रोने भी लग जाता है।
सुबह मैंने आज फ्रेश न्यूज से सुना तो कुछ कुछ भाव समझ में आने लगे थे। रात को नहीं आते हैं, रो जाना यही किस्सा हो जाता है। रात के टाइम उनको दिक्कत हो जाती है, सुबह नहीं रहती है इतनी प्रॉब्लम।
वो क्या है, निरसपना हो जाता है ना, तब ऐसा होता है। बाकी ये कोई नींद का समय तो नहीं है हम लोगों का।
नहीं, वैसे नहीं आती
है। हाँ, वैसे नहीं आएगी। आप सोने का कोशिश करेंगे तो 8 बजे में नींद नहीं आएगी, लेकिन निरसता आती है तो ये बात बन जाती है। तो रस लेने का कोशिश करने में क्या है कि हम कुछ प्रश्न उठाएं, कुछ जिज्ञासा होए, बड़ा खुद का थिंकिंग चले, तो नींद सहज नहीं आएगी। आपकी बात नहीं है, हमारे पुराने मुमुक्षु लोग में भी ये गलती होती है, कईयों को नींद आ जाती है। नींद स्वाध्याय में नींद लेना अपराध है, दर्शन मोह का कारण है, मिथ्यात्व दृढ़ होता है अपना। क्यों होता है दृढ़? ये जिस शास्त्र का हम स्वाध्याय करते हैं इसका अभिनय होता है। देव, गुरु और शास्त्र, तीन में से किसी एक का अभिनय होता है तो तीनों का अभिनय हो जाता है। क्यों? कि शास्त्र भी जिन वाणी है तो जिनेन्द्र का अभिनय हो गया। तो ये अभिनय से हमको मिथ्यात्व और अज्ञान दृढ़ हो जाता है, उनको अपराध बड़ा हो जाता है। इसलिए हमने बहुत साफ सूचना दे रखी है कि अगर किसी को नींद आ जाए तो यहाँ वॉश बेसिन रखी है, जब फ्लैट है तो वॉश बेसिन है, आँख मुँह धो लेना, उसमें कोई शर्म खाने की जरूरत नहीं है। अगर ऐसा नहीं हो तो बगल वागले को बोल देना कि अगर किसी का भी ख्याल हो जाए हमको बराबर जगा देना कि ये नहीं करने का है। फिर भी कंट्रोल बार परिस्थिति होती है तो उसको तो मुंह धो लेना, आँख धो लेना अच्छा ही है। सबसे अच्छा तो रास्ता वो है कि हम कुछ जिज्ञासा में आकर के प्रश्न उठा ले, चर्चा में लग जाए, तो चर्चा में लगने से नींद आएगी नहीं, क्योंकि हमारा इंटरेस्ट क्रिएट हो गया। नींद का प्रिंसिपल भी वही है कि हमको परिणाम में रस आने से नींद नहीं आएगी। जैसे रात को पिक्चर देखने को लोग जाते हैं तो 12 बजे 1 बजे निकलते हैं नाटक सिनेमा से, या कोई प्रोग्राम होता है, कोई भी जलसा होता है, कोई भी फंक्शन होता है, रस लेते हैं तो नींद नहीं आती है। घर में भी अगर रस लेते हैं, टीवी देखते हैं, कोई भी प्रकार का रस लेते हैं, नींद नहीं आएगी, नीरस होने से ही आती है। तो स्वाध्याय में रस लेना जरूरी है, और अगर रस हमारा कम हो गया तो हम रस लेना चालू कर सकते हैं, कोई प्रश्न पूछ करके, कोई चर्चा शुरू करके। कुछ नहीं प्रश्न उठे तो उतना बोल देना कि आप जो कहे जरा फिर से कहिए, मेरा ध्यान नहीं रहा, मेरा लक्ष्य नहीं था, कि मेरा और विचार चल गया, जरा फिर से कहिए, या कुछ और विस्तार से समझाइए। ऐसा कुछ ना कुछ मामूली सा प्रश्न निकाल दिया, नींद तो चली जाएगी। नींद भगाने में कोई लंबी चौड़ी पुरुषार्थ की जरूरत नहीं पड़ती है। एक हमारा अभिप्राय ठीक होना चाहिए, और अभिप्राय अनुसार कभी जरूरत लगे तो हमको प्रवृत्ति भी रस लेने की चर्चा करने की प्रवृत्ति कर लेनी चाहिए, बस उतना सा ही काम है।
આજે બપોરે શું થયું, પેલો બેનશીનો પરિચય તૈયાર કર્યો છે ને, એ રાણા બપોરે ઘરે આપવા આવેલો, એટલે એણે આવીને તરત કીધું કે બહુ અચ્છા હુઆ હૈ એમ કરીને, પછી જ્યારે એ બોલ્યો ત્યારે મને અંદરમાં ગમવાપણું લાગી ગયું, એટલે જે મીઠાશ જે લાગે ને એ વખતે મીઠાશ વેદાતી હતી અંદરમાં, થોડી વાર વાત કર્યા પછી જ્યારે એણે એમ કીધું ને કે ભાઈશી કે ભાઈશી અમારે સામને પડ રહે થે એમ કરીને, વૈશ્ય અમારે સામને પડ રહે થે એમ કરીને કહી, ત્યારે વૈશ્ય પરિણામ એવા ચાલતા હતા, ચાલી ગયા અંદરમાંથી, બે વખત મને અંદરમાં પૂછવાનું મન થઈ ગયું કે શું કીધું વૈશ્ય એમ કરીને, ગીંતેજારીના પરિણામ થઈ ગયા, એમાં અભિપ્રાય એવો હતો કે વૈશ્ય કંઈક સારું કીધું હોય તો આપણને ગમવાપણું લાગે અંદરમાં, એ પ્રકારનું અંદરમાં દેખાતું હતું, એ મીઠાશ અંદરમાં લાગતી હતી અંદરમાં, એ રીતે ભાઈ છે અંદરમાં આ જે માનમાં જે મીઠાશ પ્રશંસામાં જે લાગે છે એ ક્યારેક ક્યારેક ગુંગળાવી જાય છે ભાઈ શ્રી આ ભાવ મને,
પછી ખેત ચાલ્યો,
પછી ભાઈ શ્રી આ બધું જે 20 દોરા જે કીધા હતા આપે એમાં જે માનને માટે જે કડી આવે છે એ ચાલતું હતી અંદરમાં, અને તીવ્રતા કે એની ડિગ્રી જે જોઈએ એવી નહોતી એમ મારી,
ખૂબ મંથન કરો, જે કશાય બળવાન થતો હોય એનું ખૂબ મંથન કરવું, મને તોડવા માટે
જી
કેવા કેવા પ્રકારે તોડી શકાય છે એનું મંથન કરવું, ચિંતન કરવું, આગળ જઈને પ્રયોગ પણ કરવો
જી,
પણ એવી રીતે ઢીલું નહીં મૂકી દેવું
પ્રયોગમાં. વૈશ્ય શું કેવા પ્રકારે,
જેમ કે માન મૂકવાના આપણે કોઈ પ્રકારો સમજ્યા હોય સ્વાધ્યાયમાં તો એ બધા આપણે કાં તો ધારણામાં સમજવામાં હોવા જોઈએ, નહીંતર ક્યાંક ક્યાંક નોટ કરીને લખી લેવા જોઈએ, કેમકે આપણા પ્રયોજનનો વિષય છે, એના ઉપર ચિંતન ચાલવું જોઈએ, એનું મંથન ચાલવું જોઈએ, પછી એવી રીતે લેવું જોઈએ કે આવી રીતે માન થઈ જાય તો શું કરવું, આવી રીતે માન થાય તો શું કરવું, આટલી આટલી પ્રવૃત્તિમાં આ પ્રકારે માન થાય છે તો ત્યારે શું કરવાનું, ત્યારે શું કરવાનું, એવી રીતે એની પાછળ પડી જવું જોઈએ, ઢીલું નહીં મૂકવાનું. હે પ્રભુ હે પ્રભુ શું કરું, વીસ દોહરાનું ચિંતન કરવું, અને એવી રીતે એનું ચિંતન થવું જોઈએ કે ઘણો જ ખેદ થાય, બધી એને અસર થાય, જેમ કે અધમા અધમ અધિકોપતિ
સાહેબ, ઘણો ફાયદો થાય છે,
એવી રીતે પોતાને અધમ ગણવામાં માન ક્યાંથી રહેશે પછી,
બરાબર છે, પછી આપની કૃપા છે.
બીજું કે સૌથી મોટી વાત એ છે માન નહીં થવા માટે અથવા શરમાવા માટે, કે આખી જિંદગી આપણી ધાર્મિક પ્રવૃત્તિમાં ચાલી ગઈ છતાં પણ ગુરુદેવે આજ્ઞા કરી કે હે જીવ, તું સમ્યક દર્શન ગમે તેમ કરીને પ્રાપ્ત કરીને મનુષ્ય ભાવ વ્યતીત કરજે, મનુષ્ય ભાવ પૂરું થયા પહેલા સોયમાં દોરો પરોવી લીજે, નહીતર તારી સોય ખોવાઈ જશે, દોરો પરોવેલી સોય ખોવાશે ને જડી જશે, એ આપણે થયું નહીં,
તમે છો 19 મહિના જ બાકી છે.
બસ બસ ફટાફટ એકદમ.
કાલે કદાચ તો 19 મહિના બાકી છે.
હકીકત છે.
19 મહિના એટલે 1.5 વર્ષ થયું.
બસ
જલ્દી તૈયારી કરવી જોઈએ.
બરાબર છે. થોડીક આપની કૃપા થાય એકાદી લાકડી મારો તો.
એટલે એ તો કહ્યું કે આપણે કેટલા 78 થયા
76
માન કરવાની વાત તો ક્યારે.
ભયંકર
માન કરવાની તો જગ્યા જ નથી આપણે માન સેવાની. તો શરમ ખાવાની વાત છે. સુગાનીજી જેવા એક દિવસ માં કામ કર્યું. બેનશ્રીએ 19 વર્ષે સમ્યક દર્શન લીધું.
અરે સાચી વાત છે. હાવ સાચી વાત છે.
સુગાનીજીએ 32મે વર્ષે સમ્યક દર્શન લીધું.
હાવ સાચી વાત છે.
તો પછી આપણે ગુરુદેવે પણ 32મે વર્ષે સમ્યક દર્શન.
બરાબર છે.
એમનો 1946માં જન્મ છે અને 78માં સમ્યક દર્શન છે.
બરાબર છે.
એમણે 32મે વર્ષે સમ્યક દર્શન.
બરાબર છે.
આપણે 62-64 ને ઉપર પાછા 12 બીજા ગયા.
બહુ શરમની વાત છે. બરાબર છે.
શરમાવે એવો વિષય છે. દુર્લભ એવો મનુષ્ય ભાવ પ્રાપ્ત થયો છે. અનંત કાળે પ્રાપ્ત ન થાય એવો મનુષ્ય ભાવ જૈન કુળ જીનવાણી અને વિચારી શકાય એવી વિચાર શક્તિ આ બધું સબ અવસર આ ચુકા હે. જન્મ મરણ નો નાશ કરવા માટેનું જે કારણ છે એ સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન છે. અને એના માટે સબ અવસર આ ચુકા હે. એટલી આપણી સુવિધા છે. જેઓએ નારકીમાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે, સૂર્યંશમાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે, આપણને બધી સુવિધા હોવા છતાં પ્રમાદમાં અને વિષય કષાયમાં જિંદગી ગાળી નાખે છે.
એકદમ સાચી વાત છે. બિલકુલ સાચી વાત છે.
બહુ મોટા અફસોસની વાત છે. એ રીતે વિચારવું જોઈએ વારંવાર. આત્માને વારંવાર ઠપકો દેવો જોઈએ. કોઈ લાકડી મારે એને કરતા આપણે જ આપણને લાકડી મારવી.
બરાબર સાચી વાત છે.
ऐसा कभी संभवित नहीं है. हमारे विचार अनुसार दूसरे लोग चले वो बात कतई संभवित नहीं है. कभी बनता ही नहीं है. बन सकता भी नहीं है. फिर हम अशक्य को शक्य करने का प्रयास करें तो हमारी पाती में तो आकुलता के सिवा कुछ नहीं आएगा. क्योंकि जो बात बनने की संभवितता नहीं है, शक्यता नहीं है. प्रत्येक जीव स्वतंत्र है. प्रत्येक जीव को अपनी योग्यता अनुसार परिणाम होता है. फिर हम चाहें कि हमारे विचार अनुसार हमारी इच्छा अनुसार चले वो बात कभी बनने वाली नहीं है. कभी किसी के लिए बनी भी नहीं है. कभी किसी के लिए बनने वाली भी नहीं है. किसी के भी राजा महाराजा किंग लॉर्ड एम्परर कुछ भी हो. अरे भगवान तीर्थंकर की भी इच्छा अनुसार जगत नहीं चलता है. तीर्थंकर भगवान को इच्छा हुई कि सभी जीवों को मैं मोक्ष में ले जाऊं. मैं तो मोक्ष में जाता हूं. मैं भी सभी को ले जाऊं. लेकिन वो नहीं ले जा पाए.
दुनिया वैसे के वैसी चलती है जैसे अनादि से चलती है वैसे की चलती है और अनादिकाल वैसी चलती रहेगी। जब ऐसे समर्थ पुरुष की भी इच्छा काम में नहीं आती तो हम किस खेत की मूली। तो ये बात तो हमको छोड़ देनी है कि मेरे विचाराधीन कोई चले, ये बात ही छोड़ देने की है। दूसरी बात ये है कि हमको सत्संग में ये बात समझने को मिली है कि हमको हमारा आत्म कल्याण कर लेना चाहिए और इसके पीछे लगना चाहिए। तो हम ये काम करते हैं कि नहीं करते हैं, दिन में कितने टाइम करते हैं, क्या करते हैं, कैसे करते हैं, वो देखो आप। बाकी एक साल का बच्चा भी अपने विचार के अधीन नहीं चलने वाला है। जो कुछ नहीं समझता है, बिल्कुल पराधीन है, उसको खिलाते हैं तो खाते हैं, नहीं खिलाते तो भूखा भी रहता है, फिर भी उसको जो खिलौना चाहिए वो चाहिए, नहीं चाहिए वो नहीं चाहिए। इसको नहीं खाना है तो नहीं खाएगा, खाना है तो ही खाएगा। हम खिलाने इसलिए और उसको खाना पड़े वो भी नहीं है, क्योंकि वो भी एक जीव है, स्वतंत्र परिणमन करता है। परमाणु भी एक, हमारे शरीर का परमाणु भी हमारे काम हमारी इच्छा के अनुसार नहीं चलता। एक बाल भी हमारे इच्छा अनुसार नहीं काम करता। हम किस किस को पराधीन करना चाहेंगे, कितने को करेंगे, कैसे करेंगे, पॉसिबल ही नहीं है, इम्पॉसिबल है वो बात। इसलिए वस्तु स्वरूप को समझ करके अपने नुकसान से बचे, अपने अशांति से बचे, क्लेश से बचे और अपनी शांति को हम प्राप्त करें, यही हमारा कर्तव्य है। और आप घर में बड़े हैं, बच्चे छोटे हैं, अधिकार बुद्धि भी आ जाएगी, मेरी क्यों नहीं मानते, ये भी गलत बात है। हमको अधिकार नहीं रखना है, ये भी अपना प्रारब्ध लेके आए हैं, प्रारब्ध अनुसार उनका जो भी होना है ऐसा होएगा। हम क्या कर सकते हैं, हम नहीं चाहते तो बीमार हो जाते हैं, हमारे बस की बात कितनी है।
भाई जी ने प्रारब्ध जैसा अब हमारे यहाँ निकल है तो वो धर्म की आग में लेकर हमको कभी कभी सिखा देता है कि हम कहते हैं जैसे हमारे यहाँ रात को कारीगर वगैरह चांदी का सामान लाते हैं थैले वगैरह, तो हम कहते हैं तू इसको रात को जैसे 10 बजे लाए 9 बजे लाए, इनको उठा कर तू तिजोरी में अलमारी में रखा कर, तो वो क्या कहता है प्रारब्ध होगा तो यहीं से चला जाएगा अलमारी में, नहीं तो यहाँ से भी नहीं जाएगा। तो ये सावधानी भी मतलब नहीं, तो वो ऐसा क्रोध दिलाता रहता है। तो फिर हमने उससे कहने ही छोड़ दिया। मैं हम जो देखते हैं ये तो प्रमाद करता है, प्रमाद की वशीभूत होकर धर्म की आड़ लेता है। रात को 10-11 बजे कौन उठे क्या करे, तो इसमें सावधानी। फिर हमने तो क्रोध करना तो उसमें छोड़ा, हम तो अपने आप ही करने लगे वो काम, लेकिन वो हमें ऐसी शिक्षा मतलब उल्टी क्योंकि वो अपने जानकार ज्यादा बनता है ना यहाँ आने से।
उनको ऐसा बोलना है कि जब तुमको तृषा लगती है, भूख लगती है, तब भी सोचना कि प्रारब्ध अनुसार मुंह में आहार आने वाला हो तब आएगा।
हर बात में व्यापार में सिद्धांत तड़ा देता है,
गड़बड़े थोड़ी उसमें गड़बड़े उसकी, ऐसा नहीं होता है। वो बात सही है, फिर भी सरलता से वो बात को ग्रहण करना है, उसमें असरलता से कोई बात ग्रहण नहीं करना है। सिद्धांत तो सही है, लेकिन सिद्धांत में से दो बात निकलती है हमेशा हमेशा, उल्टी भी सुलटी भी, तो हमें सुलटी लेना है, उल्टी नहीं लेना है। आकुलता होवे ऐसा कोई काम हमें नहीं करना चाहिए। अगर हमको मालूम है कि हमारा ममत्व पैसे के प्रति छूटा नहीं है तो सावधानी आएगी आएगी, फिर हम प्रमाद करें और आड़ ले ले में सिद्धांत के तो होने वाला होएगा, तो वो बात तो ठीक नहीं है।
वही हम कहते हैं सावधानी तो अपनी रखो, पर जो होना है वो तो होगा
नहीं, वो तो ठीक है। आपको आपको समझ में जो बात आई है को उसका प्रमाद है वो बात सही है, सिद्धांत अपनी जगह ठीक है लेकिन वो ठीक तरह से नहीं ग्रहण कर रहा है, वो बात भी उतनी सच है। तो इसलिए बात को सही रूप में लेना चाहिए। भूल अपन करें, प्रमाद अपन करें और फिर डाल दें कि जो होने वाला सो होता है, तो ऐसा तो अपना ममत्व छूटा नहीं है, तो अपना दोष छिपाने के लिए हम आड़ ले लें सिद्धांत ने सिद्धांत के।
तो भाई जी हम जो भी कह सकते हैं व्यापार हम करेंगे और पैसा मिलने वाला होगा
तो यहाँ मिल जाएगा। नहीं, आप, नहीं, आपको जरूरत है तो जरूरतमंद को राग आए बिना रहेगा नहीं। अब जरूरत नहीं है फिर भी जरूरत फील करते हैं तो भी राग आए बिना नहीं रहेगा। तो राग, या तो आप राग को दबाओ, आप दमन कर सकते हो, बाकी राग को यथार्थ प्रकार से वितरागता से हटाया जाता है, बिना वितरागता हटाया नहीं जाता। तो इसकी पद्धति है, सिस्टम है जो हमारे महान पुरुषों ने तीर्थंकरों ने बताई है, हमें तो उन्हीं के बताए हुए रास्ते पे चलना चाहिए तो सही काम होगा। बाकी ऐसे उटपटांग कोई काम करने की कोई पद्धति नहीं है। तो कई लोग ऐसे, नितिन की क्या बात करें, कई लोग भी जब भी अपना दोष होता है तो कोई ना कोई सिद्धांत की आड़ ले लेते हैं, वो तो ठीक नहीं है, वो तो गलती है, ऐसा नहीं होना चाहिए। तो ज्ञानी होते हैं तो रात को तिजोरी को बंद किए बिना खुली रख के कोई घर पे नहीं चले जाते हैं। या दुकान पे ताला नहीं लगाते, ऐसे नहीं कि भाई चलो चोरी होगी तो होगी, अपने को ताला लगाने की क्या जरूरत है। वो भी दुनिया को समझते हैं, लोगों की वृत्ति को समझते हैं, अपने राग का राग को समझते हैं, अपनी भूमिका को समझते हैं, सहज परिणाम आएगा, उसी अनुसार ही प्रवृत्ति करेंगे। हाँ, अंतरंग में वितरागता बढ़ा करके राग को तोड़ने के लिए वो प्रयत्नवान है, और जब तोड़ देते हैं तब तो वो घर को भी छोड़ देते हैं, तभी ताला लगाने की बात सिर्फ नहीं रहती है, पूरा परिवार को घर को छोड़ करके दिगंबर होकर निकल जाते हैं, तब तो बात ठीक है कि वितरागता आई। लेकिन राग भी है, अपना जरूरत भी है, जरूरत होते हुए प्रयत्न भी करते हैं और दूसरी जगह आड़ लगा देते हैं, ऐसा तो कैसे चलेगा। तो कब किस सिद्धांत का आलंबन लेना, आधार लेना, वो भी गुरुगम से सत्संग से समझना पड़ता है। ऐसा नहीं चलता है कि सिद्धांत समझ लिया तो कहीं भी लगा दिया, ऐसा नहीं चलता इधर। लोग ये भूल करते हैं कि जब व्यवहार की व्यवहारिक तौर से बात चलती है तो उसमें कोई निश्चय या परमार्थ लगा दे, वो कोई सही समझ की बात नहीं है। निश्चय परमार्थ अपनी जगह ठीक है, जब बात विवाद व्यवहारिक तौर से चलती है तब तो उसको उसी ढंग से उसका विचार कर लेना चाहिए, उसका विवेक उसी ढंग से कर लेना चाहिए, ऐसी बात है। तो उसमें अच्छे अच्छे बुद्धिमान लोग भी भूल कर देते हैं। तो सत्संग इसलिए है कि कहीं भी हम भूल नहीं करें।
हम उससे यही कहते हैं मतलब जो प्रारब्ध तो ठीक है लेकिन सावधानी मत छोड़ो, अपनी सावधानी करने।
सावधानी तो छूटेगी नहीं, राग अपना खड़ा है तो कहाँ से सावधानी छूटेगी। जिस पर जिस चीज पर राग है उसकी सावधानी आए बिना रहेगी नहीं, आई जाएगी, चाहे आप दमन करो अलग बात है, बाकी आए बिना रह ही नहीं सकते। हाँ, वितरागता हो गई तो अलग बात है, वितरागता तो हुई नहीं, फिर कोई दंभ करने की या कोई दिखाव करने की तो बात ठीक नहीं है।
माल जीता है, माल देता है, माल लेता है तो टोल पर खुद खड़ा रहता है, टोल करके खुद खड़ा रहता है।
काम तो काम के ढंग से ही होता है और काम तो काम के ढंग से ही करना चाहिए, और क्या।
सावधानी
स्वरूप सावधानी माँ बोलिए,
प्रयोग
भूमिका अनुसार स्वरूप सावधानी में आवे। अच्छा स्वरूप सावधान में ना आवे जे भूमिका में हो ए भूमिका नो प्रयत्न करवो जोईए। भूमिका बार नो प्रयत्न करे तो शुं काम लागे? अंतर से कोई बात उठावी लीधी तो शुं काम लागे? एम कई थोड़ू काम थाय? એમ કામ નહીં થાય ગયા એટલા માટે તો ક્રમની વાત ચાલે છે કોઈ કામ પદ્ધતિથી ચાલો કમ ક્રમથી ચાલો
આવે ત્યારે એ દોષ દેખાય ને
એવા વિચાર થી દૂર કરવો કે એ પણ એક જીવ છે અને સંસારી જીવો તો એવા હોય ગમે ત્યારે ફરી શકે છે। આપણા નુકસાનને વિચારવું, કોઈના પ્રત્યે શલ્ય રાખવાથી આપણને નુકસાન થાય છે એનો વિચાર કરવો જોઈએ। જે કોઈ જીવા હોય એનો આપણે શું સંબંધ છે? આપણે ગુજરાતીમાં કહેવત છે ભેંસના શિંગડા ભેંસને ભારી, કોઈ ભેંસા કો બડે સિંગ હોતે હૈ તો ઉનકો વજન ઉસકા વજન ઉસકે પર હૈ હમકો ક્યા હૈ। એમ કોઈ ગમે તેવા હોય આપણે શું? આપણું વજન એના ઉપર જાય એનું નુકસાન આપણને થાય, આપણું વજન નહીં જોવું જોઈએ। કોઈના ગુણ ઉપર વજન જાય તો સારી વાત છે, ભલે નાનો ગુણ હોય તો પણ ગુણ ઉપર વજન જાય એ સારી વાત છે, દોષ ઉપર વજન જાય એ સારી વાત નથી, આપણા માટે નુકસાનકારક છે।
પછી ગઈકાલે કિશોરભાઈ ધ્યાન દોર્યું એટલે મારું ધ્યાન ગયું, ત્યાર પછી મને ખૂબ ખેદ થતો હતો।
બીજું આપણે કોઈના માટે કઈ સમજતા હોય એ એમ જ હોય એવું નથી બનતો, આપણા સૂક્ષ્મ જ્ઞાનમાં ભૂલ હોવાનો પૂરો સંભવ છે। આપણે કોઈ વ્યક્તિ માટે નિર્ધાર કર્યો હોય કે આ માણસ આવો જ છે, ખરેખર એ માણસ એવો ન પણ હોય અને આપણી પણ ભૂલ હોય, એટલી અપેક્ષા ને એટલો અવકાશ આપણે અભિપ્રાયમાં રાખવો જોઈએ તો વજન નહીં જાય। સામાન્યપણે એવી ભૂલ બધાને થાય છે કે મને સમજાણું તે બરાબર, હું સમજું તે સાચું, અને એને કારણે ઘણી ભૂલો થતી હોય છે। આ એક સૂક્ષ્મ જ્ઞાનને આપણી પોતાની અધૂરી સમજણ છે। સૂક્ષ્મ જ્ઞાન ઘણું પાંગળું અને ઘણું નબળું છે અને એમાં ભૂલ હોવાની પૂરી સંભાવના છે। હું એક દાખલો આપું તમને, એક વિદ્વાન હતા, સરણારામજી કરીને વિદ્વાન આમ થઈ ગયા, પછીમાં આવી ગયા સોનગઢ, આમ ઉઘાડવાળા હતા પણ આમ થોડા અસ્થિર મગજના પણ હતા, એ સહારનપુરના હતા, ઉત્તર ભારત યુપીમાં। પછી સોનગઢ થોડો વખત રહીને પછી છોડીને પાછા ત્યાં સહારનપુર ચાલ્યા ગયેલા, એને પંચાધ્યાયી ઉપર આર્ષ ટીકા લખેલી, એટલે પંચાધ્યાયી જેવા દ્રવ્યાનું યોગના સૂક્ષ્મ ગ્રંથ, સિદ્ધાંત ગ્રંથના સંસ્કૃતના અર્થો લખેલા, એના ઉપર થોડું વિવેચન પણ લખેલું, એટલે આર્ષ ટીકા એને કહે છે. થોડો ગુરુદેવનો વિરોધ કરીને નીકળેલા, પણ જ્યારે આને પોતાનું લખાણ મૂક્યું ત્યારે જરા માનથી લખ્યું કે મારે લખાણમાં કાંઈ ભૂલ હોય તો જણાવજો. ગુરુદેવ પોતે સંસ્કૃત ભણેલા નહીં, આમ સંસ્કૃતનો અર્થ કરી જાણતા, પણ એવું ભણીને જે વ્યવસ્થિત જ્ઞાન હોવું જોઈએ, ગ્રામેટિકલ ને એવું બધું, એવું કોઈ જ્ઞાન, ભાષા જ્ઞાન નહીં, એટલે ભાષા જ્ઞાનના એક્સપર્ટ નહીં. એટલે એમની આર્ષ્ટિકા એ મુખ્ય મુખ્ય પાંચ સાત વિદ્વાનો બેસે અને ગુરુદેવ પણ બેસે, અને પછી એના ઉપર એમણે કેવું લખાણ કર્યું છે એની ચર્ચા કરે. હું પણ કોઈ કોઈ વાર બેસતો એમાં, બપોરે બેસે, એકથી બેમાં કેવી રીતે, 12:30 થી 1:30 કે એવો કોઈ ટાઈમ રાખે, 1-1.5 કલાકનો, જે બધા માટે કોમન નહીં પણ અમુક માણસોને માટે. એમાં જે બધા વિદ્વાનો પોતપોતાનો સમજણની પ્રમાણે બોલે, ગુરુદેવ એટલું મધ્યસ્થ થઈને સાંભળે કે મને નવાઈ લાગે. સામાન્ય રીતે આપણે ગુરુદેવને બોલતા ને બીજાને સાંભળતા જોયા છે, પણ બીજા બોલે ને ગુરુદેવ સાંભળે એવી રીતે જોયેલા નહીં. પણ જ્યાં શબ્દોના અર્થની વાત આવે તો એ પોતે, તમે શું કહો છો, તમે, તમને કેમ લાગે છે, તમને કેમ લાગે છે, પાછો કંઈ પોતાનો ફાઇનલ અભિપ્રાય આપે એવું કાંઈ નહીં. વિચારે, સાંભળે, અને કોઈ કોઈ વાર પોતાને કોઈ શબ્દનો અર્થ લાગ્યો હોય એના કરતાં બીજો નીકળે તો એ સ્વીકારે પણ ખરા. પોતાને જે અર્થ સમજાણો હોય એના કરતાં બીજો અર્થ નીકળતો હોય, એને કોઈ વિદ્વાન એમ કે અહીંયા તો આમ લાગે છે, તો એ પોતે પોતાનો સુધાર કરીને સ્વીકારે પણ ખરા. મતલબ એનો શું થાય છે કે સૂક્ષ્મ જ્ઞાન છે એ જ્ઞાન સાચું જ હોય બધી વખતે જાણતો હોય એવું જરૂરી નથી. સૂક્ષ્મ જ્ઞાનમાં ભૂલ હોવાનો સંભવ છે, એમ સમજીને જ પોતે સૂક્ષ્મ જ્ઞાનનો વ્યાપાર કરવો જોઈએ, પ્રવૃત્તિ કરવી જોઈએ.
હા
હા સમય સમયને પર્યાય છે, કોઈ પણ જીવ ક્યારે પણ ફરી શકે. ભગવાન એને તો એવી દ્રષ્ટિ કેળવવાનો ઉપદેશ આપ્યો છે કે બધા જ આત્માને ભગવાન સ્વરૂપે જોવા, મુખ્યપણે એની અવસ્થાને ગૌણ કરવી. નાનીની પણ એ દ્રષ્ટિ છે અને સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્ર દેવની પણ એવી જ દ્રષ્ટિ છે. પર્યાયમાં સંસારી જીવ પોતાના ભગવાન આત્માને ભૂલ્યા છે, તેથી એનાથી દોષ થઈ જાય છે. કોઈ ઈરાદાપૂર્વક પોતે દુઃખી થવા ઈચ્છતા નથી, પણ પોતાના જ સ્વરૂપને ભૂલ્યા હોવાથી, સ્વરૂપનું અજ્ઞાન હોવાથી દુઃખી થઈ જાય છે, દોષિત થઈ જાય છે અને દુઃખી થઈ જાય છે. આવી જ્ઞાનીની દ્રષ્ટિ છે, એટલે એની અવસ્થાને ગૌણ કરે છે. હોય થાય, જ્યારે એ પોતાના સ્વરૂપને સમજશે, પોતાના સ્વરૂપને સંભાળશે, ત્યારે આવા દોષ નહીં થાય એને. વળી બીજાના દોષથી આપણને નુકસાન કોઈ દી થતું નથી, કોઈ બીજાના દોષથી આપણને કોઈ દિવસ નુકસાન થતું નથી, તેમ કોઈ આપણને નુકસાન કરી પણ શકતું નથી. આપણને નુકસાન કરવું એ કોઈના હાથની વાત નથી, પછી શા માટે આપણે પરિણામ બગાડવા? કોઈના લક્ષ્ય આપણે પરિણામ શા માટે બગાડવા? શું જરૂર? આપણને વધારે દોષ લાગે. એટલે ગાંઠ મારી દેવી, કોઈના માટે કાંઈ નિશ્ચિત અભિપ્રાય રાખવો નથી, કોઈ નિર્ણય બાંધીને બેસવું નથી, કોઈ શલ્ય રાખવું નથી આપણે. અને એવું કરીને આપણે આપણી જાતને નુકસાન કરવું નથી. બસ
નાની પુસ્તિકા આપેલી, પછી એમાં અમુક નાના નાના વચના મતો હતા, તો એ મને ક્યાં બીજે મળ્યો, વચાવ્યા પણ વાંચી નાખ્યા, પછી કઈ બોલ્યો નહીં. પણ એ હું લઈને મૈસૂર ગયો અને મૈસૂર મેં એ એક મહિના સુધી વાંચ્યા, એમાં 249 પત્ર અને 322 માગી ખાઈને ગુજરાન ચલાવજે. પણ આજે આનંદ ગામનો જે આનંદ છે, એ એક મને મોટો પકડાવડો, મારો ધંધો કરવો નથી એ મેં નિર્ણય કર્યો. આથી આજથી મારા જીવનમાં મને ગમે તેટલો મળે મારે ધંધો નથી કરવો. અને 249 વારંવાર વાંચ્યો, વારંવાર વાંચ્યો, મારા ભાઈને વંચાવ્યો, ચોક્કસ કરો.
પૈસા પોતાની ઈચ્છા મુજબ કામ થાય એમાં ક્યાંય આકુલતા નથી લાગતી એની અંદર. પછી કોઈ બી બાબત હોય, બહારમાં કમ્પ્યુટરની વાત હોય કે સ્કૂટરની વાત હોય કે કંઈ બી વાત હોય કે પછી બીજી કોઈ બી નાની મોટી વાત હોય, એમાં આપણે કંઈ ધાર્યું હોય અને ઈચ્છા મુજબ થાય તો એમાં જે રાજીપો લાગે છે એમાં કંઈ આકુલતા નથી પકડમાં આવતી.
રસ આવી જાય છે કરતા બુદ્ધિનો. હા, રસ આવી જાય છે
કરતું તો બુદ્ધિના કારણે.
કરતા બુદ્ધિનો રસ આવે છે, જ્યાં રસ આવે ત્યાં આકુલતા નો.
હા, પછી ત્યાં શું હજી બારીકાઈથી જોવું જોઈએ, પછી બારીકાઈથી જોવું જોઈએ અંદર, બારીકાઈથી જોવું જોઈએ અંદર.
નાન ત્યાં સ્થૂળ થઈ ગયું.
બરાબર,
નાન ત્યાં સ્થૂળ થયું, વિકલ્પ માત્રમાં આકુળતા છે.
જી,
આત્માના નિર્વિકલ્પ સ્વરૂપનો વિકલ્પ પણ આકુળતા છે.
બરાબર,
ત્યાં તો બધા હાવ સ્થૂળ છે એ મૂળ વાત તો એમ.
બરાબર, પછી સ્કૂટર, સાંજે હું સ્કૂટર પર જતો હતો તો સ્કૂટરમાં હમણાં એવરેજ ઠીક ઠીક આવે છે, 50 ઉપર એવરેજ આવે છે, તો એમાં રાજીપાના પરિણામ થાય એ પ્રકારે
અનુકૂળતાનો.
હા,
અનુકૂળતાનો ઠીક લાગવા પણ. સંયોગોની તુચ્છતા અને ભિન્નતાનો ખૂબ વિચાર કરવો, મંથન ચાલવું જોઈએ.